शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं।
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંક 313નો આપણો સ્વાધ્યાય ચાલુ છે। જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ। આપની સ્થિતિ લક્ષમાં છે, આપની ઈચ્છા પણ લક્ષમાં છે। ગુરુ અનુગ્રહવાળી વાર્તા લખી છે તે પણ ખરી છે। કર્મનું ઉદયપણું ભોગવવું પડે તે પણ ખરું છે। આપ અતિશય ખેદ વખતો વખત પામી જાઓ છો તે પણ જાણીએ છીએ। વિયોગનો તાપ અસહ્ય આપને રહે છે તે પણ જાણીએ છીએ। ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છો એમ માનીએ છીએ, તથાપી હાલ તો એમ સહન કરવું યોગ્ય માન્યું છે। ગમે તેવા દેશકાલને વિશે યથાયોગ્ય રહેવું, યથાયોગ્ય રહેવા ઈચ્છ્યા જ કરવું એ ઉપદેશ છે। મનની ચિંતા લખી જણાવો તોય અમને તમારા ઉપર ખેદ થાય તેમ નથી। જ્ઞાની અન્યથા કરે નહીં, તેમ કરવું તેને સૂઝે નહીં, ત્યાં બીજો ઉપાય ઈચ્છવો પણ નહીં એમ વિનંતી છે। પૂજ્ય સભાગભાઈ પરમ મુમુક્ષુ છે, પરમાર્થની ઝંખના જાગી છે, પણ જગતના જીવો જ્ઞાનીઓ કહે છે તેમ કર્માધીન છે। એ કર્માધીન અવસ્થાની અંદર ક્યારેક શુભ કર્મના ઉદય, ક્યારેક અશુભ કર્મના ઉદયો ચાલ્યા જ કરતા હોય છે। અને એમાં પણ જ્યારે વિશેષ કોઈ આવી કાળ પરિસ્થિતિ હોય તે સમયે જીવને સંભાવ રાખવો વિકટ પડતો હોય છે। આ સમયે જીવને કંઈ ને કંઈ પ્રકારની આ મુશ્કેલીમાંથી એનું નિરાકરણ, એનો ઉપાય, કોઈનો અનુગ્રહ, કોઈની કૃપા, આવી દ્રષ્ટિ, લૌકિક દ્રષ્ટિ પણ થઈ આવે છે। પરમાર્થ માર્ગના સાધકને પણ જે એની વ્યવહાર દશા છે, જે પર્યાય અવસ્થા છે, તે અવસ્થાની અંદર જગતના જીવો સંસ્કારોનું જોર એના કારણે ખેંચાતા હોય છે અને આત્મિક બળ ઓછું હોય, સાધનાનું બળ ઓછું હોય, ખેંચાઈ જતા હોય છે। આવી એક અદ્ભુત જોડ પરમ કૃપાળુ દેવ અને પૂજ્ય સૌભાગભાઈની બની છે। પત્રની અંદર તો આવી એક માત્ર સંકેતરૂપ વાક્યો છે, પણ સંકેતરૂપ વાક્યોની અંદર પરમ કૃપાળુ દેવે અદ્ભુત મુમુક્ષુઓને, સાધકોને, જિજ્ઞાસુ જીવોને, પરમાર્થ માર્ગના સાધકોને અદ્ભુત માર્ગદર્શન આપ્યું છે। આપની સ્થિતિ લક્ષમાં છે, જ્ઞાની લખે છે બધું, કેટલું બધું લખે છે પણ કેટલું સંક્ષેપમાં લખે છે। આપની સ્થિતિ લક્ષમાં છે, ઘણું બધું કીધું હોય એણે એટલું જ કહ્યું કે આપની સ્થિતિ લક્ષમાં છે, કશું જ અજાણ્યું નથી। હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું, તમારાથી કંઈ અજાણ્યું નથી। આપણે આપણા ગમે તેવા સ્થિતિના રોદણા ગાવા બેસીએ, જ્ઞાનીના લક્ષબાર એ હોય ખરું? જ્ઞાની કહે છે કે આપની સ્થિતિ લક્ષમાં છે, આપની ઈચ્છા પણ લક્ષમાં છે। તમારી સ્થિતિ લક્ષમાં છે એવું નહીં, તમારી ઈચ્છા પણ લક્ષમાં છે, કે તમે ઈચ્છો છો કે આ સ્થિતિમાં અમે તમને મદદરૂપ થઈએ, આ સ્થિતિમાં અમે તમારી સાથે ચાલીએ। ગુરુ અનુગ્રહવાળી વાર્તા લખી તે પણ ખરી છે, બાપાએ કેટલું લખ્યું હશે. ગુરુનો અનુગ્રહ થાય તો અમે બધું આમ નીકળી જાય ને મટી જાય ને બધું હરું હોવ, પાસા આવડા હોય ને હવડા પડે ને કંઈક બધું હાલે. લૌકિકની અંદર જીવ હોય તો એ તો ઘણું લખે, અરે પ્રભુ તમે તો સમર્થ છો, તમે શું ન કરી શકો, આખા લોકને તમે ધારણ કરનાર, આ મારી મુસીબતમાં ક્યાં કાંઈ તમને વધુ છે અને ક્યાં તમારી પાસે એટલું બધું છે, તો ક્યાં એક અદકુ દેશો તેમાં ક્યાં ઓછું થઈ જવાનું છે. જીવ છે ને, આપણે ગુજરાતીમાં એક સરસ મજાની કહેવત છે કે ગરજવાનની અકલ ન હોય. એમ જીવ તો અનેક પ્રકારના વિકલ્પ કરે અને સમર્થ પાસે પણ વિકલ્પ કરે, પણ ક્યારેક વિવેક તો ચૂકાઈ જાય કે કેની પાસે શું માગવું એને ખબર ન હોય, અને જે હોય એની પાસે કંઈ ને કંઈ યાચના કર્યા કરે. ગુરુ અનુગ્રહવાળી વાર્તા લખી તે પણ ખરી છે. અનુગ્રહ માગો છો ગુરુનો, અમને આ સંસારના દુઃખો વેદવા પડે, અમને આ કર્મ ઉદયમાં આવ્યા છે એની પ્રતિકૂળતા વેદવી પડે, અમારી આ વ્યથા, અમારી આ વેદના અનેક પ્રકારનું લખ્યું હોય અને તમે હો ને પ્રભુ અમારે આવું પીડાવવું પડે, રીબાવવું પડે, આ તમને શોભે એમ કે પાછું. આ તમને શોભે જીવ છે ને. કૃપાળુદેવેનો જવાબ કેવો સરસ રીતે બધું આપી દે, કર્મનું ઉદયપણું ભોગવવું પડે તે પણ ખરું છે. ગુરુના અનુગ્રહવાળી વાર્તા ખરી છે, એમ કર્મનું ઉદયપણું ભોગવવું પડે તે પણ ખરું છે. જવાબ આવી, કર્મના ઉદયથી ઇન્દ્ર, નાગેન્દ્ર, શક્રેન્દ્ર, જીનેન્દ્ર કોઈ મુક્ત થઈ શક્યા નથી. કર્મનો સિદ્ધાંત અટળ છે, જેવું કર્યું તેવું ભોગવવું જ પડે છે. જેવું વાવો તેવું લણો, કરો તેવું પામો, આ કર્મનો સિદ્ધાંત છે. નિસર્ગની આ એક વ્યવસ્થા છે, દ્રવ્યની આ એક અવસ્થા છે કે દ્રવ્ય પોતાના સ્વભાવ પ્રમાણે એ પરિણત થયા જ કરે છે. અને એકવાર પુદ્ગલ પરમાણુ કર્મરૂપે બંધ થયા પછી એનો વિપાક થાય એટલે એ ઉદયગત એ જ રીતે થાય જે રીતે એનું સ્વભાવથી પરિણમન થવાનું છે, તે જ રીતે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ આમાં આપણી ઈચ્છા કોઈ કામમાં આવતી. આપણે ઈચ્છીએ કે આમ અનુકૂળ રીતે થાય પણ અશુભ કર્મનો ઉદય આપણને અનુકૂળ ન જ થાય. અને જ્યારે એ વિપાક ઉદયમાં આવે ત્યારે એ વિપાકનું ફળ ભોગવવું પડે તે પણ ખરું છે. તેનાથી છટકી શકાય નહીં, કર્મના ઉદયને ટાળી શકાય નહીં. તું ભાગી ભાગીને ક્યાં જઈશ? પરીક્ષિત રાજાને કહ્યું કે સાતમે દિવસે તારું મોત છે અને તે પણ સર્પથી છે. તો એને તો એવો જબરજસ્ત અભેદ્ય એવો કિલ્લો બનાવ્યો અને એક જ દ્વાર રાખ્યું ને એ પણ એર ટાઈટ કર્યું, બધું બધી વ્યવસ્થા કરી. પરીક્ષિત રાજા હતા રઘુવંશના અને શુકદેવજીએ કહ્યું હતું, કેટલી બધી એની પાસે કોઈ ચીજ એવી ન આવે અને એમાં આ તો નાગથી તારું મૃત્યુ થવાનું છે, તો નાગ તો કેવી રીતે આવી શકે? પછી એક એક વસ્તુની સાર સંભાળ લેવાય જોવાય, રાજાને મળતો આહાર, ખોરાક, પાણી, એના વસ્ત્ર, આભૂષણ, ક્યાંય કોઈ જાતનું કાંઈ એક નાનું જંતુ પણ પ્રવેશી ન શકે. આટલું હોવા છતાં કથા એમ કહે છે કે સાતમે દિવસે રાજાને ફળ જે મળ્યું હતું એ ફળમાંથી એક ઈયળ નીકળી અને એ ઈયળ તક્ષક નાગના રૂપની અંદર એને એનું રૂપ વિકુર્વ્યું. એ વિકુર્વા કહેલું રૂપથી એ નાગે એને દંશ દીધો અને પરીક્ષિતનું મૃત્યુ થયું. આ કર્મના ઉદયને, એના વિપાકને ટાળી શકાય નહીં. ધર્મની અંદર જે કેટલીક સત્શ્રદ્ધાઓ કરવી પડે છે એ સત્શ્રદ્ધામાંની એક શ્રદ્ધા આ વિશ્વ સ્વયં સંચાલિત છે અને એ સ્વયં સંચાલિત વિશ્વ ન્યાયપણે ચાલી રહ્યું છે, એમાં કોઈને અન્યાય અને કોઈના તરફ પક્ષપાત નથી, કોઈના તરફ પક્ષપાત નથી. આવી સરસ મજાની વિશ્વની વ્યવસ્થા સર્વજ્ઞએ પોતાના જ્ઞાનમાં જોઈ અને આપણને જણાવી છે કે આ દ્રવ્યનું સ્વરૂપ આ છ દ્રવ્યની પરિણતિ, અને જ્યાં ગરબડ થાય છે ત્યાં જે તત્વ પોતાના સ્વભાવમાંથી ચલિત થયું ત્યાં જ ગરબડ થાય, બાકી ન થાય. ગરબડ ક્યાં થાય? જ્યાં પોતે પોતાના સ્વભાવથી ચલિત થયા ત્યાં. અને આવું ચલિત થવાનું આ જીવદ્રવ્ય જેની પાસે જ્ઞાન છે એ કરે છે. કર્મનું ઉદયપણું ભોગવવું પડે તે પણ ખરું છે, પરમ મુમુક્ષુ એવા સ્વભાગને આ એક વાક્યમાં કૃપાળુ દેવે આખા કર્મતંત્ર વ્યવસ્થાનો જે સિદ્ધાંત, જે ન્યાય એ સ્થાપિત કરી દીધો કે તમારી ગમે તેટલી તમારી માન્યતા હોય, ગુરુનો અનુગ્રહ હોય, તમારું આ બધું અમે સમજી ગયા, અમે બધું જાણીએ છીએ, પણ કર્મનું ઉદયપણું ભોગવવું પડે છે. એ કોઈ પરમાત્મા, જગતનો કોઈ ઈશ્વર એને ટાળી શકતો નથી. એકવાર આ ખ્યાલમાં આવે તો વિતરાગ દેવમાં શ્રદ્ધા થાય, નહીં તો આ જીવ રાગી દેવમાં વયો જાય. કે જો મારું તમે કાંઈ કરી ન શકવાના હોય તો તમારી પૂજા કરીને મારે શું કરવું, તમારી આરતી ઉતારીને મારે શું કરવું છે, મારે શું કામ તમારું? તમે વિતરાગી છો, નિર્મોહી છો, નિર્લેપ છો, નિરાકાર છો, નિરંજન છો, નિરાગી છો, કશું જ કરશો નહીં, તમે કશું જ કરવાના નથી, તો તમારી સેવા પૂજાથી મને શું લાભ? અને જગતના જે આપણા મનની અંદરના જે બધા અનેક ભ્રમણાઓ અભિપ્રાયો છે ને, કે એ કંઈ થોડો કંઈ પાનસેર બાજરો દઈ દેવાનો છે તો આને કેની સેવા પૂજા કરવી છે, જે બાજરો દી એની કરવી છે. જિંદગીભરનો જન્મો જન્મનો આ ભિખારી જ છે, આને પોતાની પૂર્ણતાની ક્યારેય શ્રદ્ધા થઈ જ નથી. કે આત્મા પરમ કૃપાળુ દેવે એક વાક્યમાં લખ્યું કે તમે પરિપૂર્ણ છો એમ માનો અને બીજાની અનુકંપા કરો. હું પરિપૂર્ણ છું, અનંત સુખ અવ્યાબાધ સુખનો હું સ્વામી છું, હું સુખનું ધામ છું. હું જ્યારે સર્વ કર્મના આવરણથી મુક્ત થઈશ ત્યારે મારા સુખનું કારણ જગતનો કોઈ પદાર્થ નથી, જગતનું કોઈ પુદ્ગલ પરમાણુ નથી, જગતનો કોઈ સંબંધ નથી, જગતનો કોઈ સ્વરૂપ નથી, જગતનું કોઈ કારણ નથી. હું મારામાં સ્થિત છું, હું મારામાં શુદ્ધ છું, હું મારામાં પૂર્ણ છું, હું સ્વયં પૂર્ણ છું, હું પરિપૂર્ણ છું. આવી શ્રદ્ધા થાય ત્યારે જગતની અંદરના જે જીવો સુખને માટે જાવા નાખે, સુખને માટે જ્યાં ત્યાં દોડતા હોય એની અનુકંપા કરવાનું કહ્યું. જે પોતાને પરિપૂર્ણ માને એ જગતના જીવોની અનુકંપા કરે, અને જેની આવી માન્યતા ન હોય એ જગતના જીવોની અદેખાઈ કરે કે આને આટલું છે ને મને કાંઈ નથી, અમે બે હારે જ ભણતા હતા ને એ આટલું આગળ વધી ગયો ને અમે કાંઈ નહીં, અમે એક જ ગામમાં રહેતા હતા એ આગળ વધી ગયો ને હું આવે. અરે ભાઈ, ગામમાં રહેવાથી કાંઈ બધા હરખા થાય? એક ક્લાસમાં ચાર ચોપડી ફાડી એમાં બધા હરખા થાય? એ અમારી યારે ટેબલ ઉપર કામ કરતો હતો, અત્યારે એની દુનિયામાં ક્યાંય છે? મારી યારે જ કામ કરતો હતો, પણ ભલે ને કરતો હતો, પણ તું ડબ્બો, બીજું શું એમાં? આવી આવી અદેખાય કર્યા કરશે, આનું આમ છે, તેનું તેમ છે, એની મહત્તા ગાશે, એના ગાણા ગાશે, અને એના ગાણામાં પોતાનું ગાણું ગાશે કે મારે એને સંબંધ છે. કેવું છે તો એ જ ને, તારે એમાં ઓલો તો કઈ રૂપિયો તું દેવાનો નથી ને. જીવ ક્યારે કોકની વાત દ્વારા પણ પોતાના મહિમાને જ ગાય છે કે હું એને ઓળખું, મારે ઘણો સારો સંબંધ, મારા ઘરે આવતો જતો, અરે બપોરે ચા નાસ્તો મારી ત્યાં કરતો હતો, લ્યો હવે શું કેવું જ કહે તમારે? કઈ શું પણ મારે કહીને, એટલે ઓલાને શું કેવું હોય? ઓલો એમ કે કરમ તારા, બીજું શું? એને કેવું તો છે પણ તને કહી શકાતું નથી. એને કેવું છે કે તું અભાગ્યો, અમે તને ઓળખો, બીજું શું હવે આમાં. એ અદેખાઈ કરશે. અને જેને પોતાના સ્વરૂપનું ભાન છે એ બીજા જીવોની અનુકંપા કરશે. અરે જગતના જીવો, પોતાના સ્વરૂપને ન જાણવાથી પર પદાર્થમાં લુપ્ત થઈને કેવા દુઃખી થાય છે, કેવા અનંતના જન્મ મરણ કરે છે અને કેવા ચક્કર કાપે છે, કારણ કે એને વાસ્તવિક પોતાના સ્વરૂપનું ભાન નથી. પોતાને ન જાણતા એવા લોકો સુખની ભ્રાંતિને કારણે આ મૃગજળની પાછળ આ દોડે છે, ખુવાર મરે છે, અનેક પ્રકારના ક્લેશ સંકલેશની અંદર વ્યાકુળ આકુળ થાય છે. તો એવા જીવોની જગતને અનુકંપા થાય. જ્ઞાનીઓને આપણી અદેખાઈ થાય કે અનુકંપા થાય? સંતોને, જ્ઞાનીઓને, સદગુરુને, સદપુરુષોને આપણી અદેખાઈ થાય. આપણે જઈને કદાચ કહીએ, ઉપાસરે દર્શન કરવા જઈએ કે સાહેબ આ એક ગાડી લીધી છે, એક હજી હમણાં આવવી જ જોઈએ, બે દીમાં આવી જશે, એમ આપણે આપણો મહિમા ગાય. એટલે ઓલા બેઠેલા સંતને આપણી અદેખાઈ થાય કે મેં ખોટો આ ચરવડો લીધો? એને એમ થાય ને કે આપણે આ રહી ગયા, અમારો દીકરા તો જબરો લાગે, બસ બે છે આમ તો, આજે અહીંયા છું, પછી કાલ તો હું પાછો વિદેશ જઈશ. ક્યારે જાઉં? મારું ઠેકાણે નહીં, હું તો આજ ફ્રાન્સમાં હોઉં, કાલ અમેરિકામાં હોઉં, પછી રશિયા હોઉં, આમ ફરતો હોઉં, અમારે ગમે ત્યારે સાહેબ ફૂપડી દે ગમે ત્યારે. એને અદેખાઈ થાય ને આપણે આ બધું મહિમા ગાય ત્યારે કે મારા દીકરા જબરા છે, આપણે તો રહી ગયા, હાથમાં પાતરા રહી આપણા હાથમાં, બાકી કઈ રહ્યું. જ્ઞાનીઓને આપણી અદેખાઈ થાય કે અનુકંપા થાય? અનુકંપા થાય, કારણ કે છેલ્લે ઉભો થાય ત્યારે કે સાહેબ માંગલિક સંભળાવો. પણ તને શું વાંધો છે? દુનિયાભરનું તારે સુખ છે તો તું શું અહીંયા અમારી પાસે બેઠો છે? અંદરનો દાહ બળતો હોય છે. જ્ઞાની જાણે છે કે ભૈરા ભાઈદરા સંસારમાં પણ આ જીવને ક્યાંય સાતા છે નહીં, એ તો ક્લેશ સંકલેશથી આવૃત છે, એ તો એના કર્મના ઉદયને વેદી રહ્યો છે. કૃપાળુ દેવ કહે છે કે તમે પરિપૂર્ણ છો અને અન્ય જીવોની અનુકંપા કરો, અને જ્યારે જગતના આપણાથી વધુ શ્રીમંત, આપણાથી વધુ ઐશ્વર્યવાન, આપણાથી વધુ ભોગ ઉપભોગની સામગ્રીથી યુક્ત જીવો હોય અને આપણને જ્યારે અનુકંપા થાય, ત્યારે સમજવું કે સમજનો એકડો આપણા જીવનમાં જાગ્યો છે. અને જો અદેખાઈ થાય કે એને ઓલાએ સપોર્ટ કર્યો ને, એ આગળ વધી ગયો ને, એ આમ થઈ ગયો ને, અમે રહી ગયા ને, અમે ખેંચાઈ રહ્યા ને, હવે આ જિંદગી આમ થવા આવીને પતી ગયું, સમજી લેવું કે હજી આ અજ્ઞાનના મીંડા ઘૂંટા કરે છે, હજી સમજનો એકડો આને આવ્યો. આમ ને આમ જિંદગી પૂરી થઈ જવાની, હાઠ ગયા, હવે બીજા હાઠ તો રહ્યા નથી ને, એટલું તો નક્કી છે ને. જેને હાઠ ગયા એને એટલી શ્રદ્ધા તો પાકી છે ને કે બીજા હાઠ નથી. જે છે એ ઉતરતી ભાંજણી છે, હવે ચડતી ભાંજણી નથી. હવે જેટલા ખેદમાં પસાર કરવા એટલા કર્યા કર, અને ડાપણ થઈને જાગી જા તો જાગી જા. તો આ મનુષ્ય જીવનની અંદર જેટલો આનંદનો લાવો છે એટલે લેતો જા, સ્વરૂપને ઓળખીને સાત્વિક આનંદ, પરમાર્થનો આનંદ તો લેતો જા, અને તો પછી ઢોધરણા રોતો રોતો મરી જા. લોકો કહે છે પ્રાર્થના સભામાં કે એના જેવો માણા નહીં હો કોઈ, ઘણો અચ્છો માણસ. એ ક્યારે કહે? ઉઠમણું હોય ત્યારે, એને ખબર પડે કારણ ઉઠમણું થઈ ગયું, પછી ખરખરો કરવો એટલે એમ કે ઘણો માણા, માણા લાખનો. એમ તો તમે એને 10,000 દીધા હશે, લાખનો માણા હશે. સંસારની અંદર લોકોનું આ વ્યવહાર છે, આ લોક વ્યવહાર છે. જીવોએ સમજવાનું છે, કર્મનું ઉદય પણ ભોગવવું પડે તે પણ ખરું છે. આપ અતિશય ખેદ વખતો વખત પામી જાઓ છો તે પણ જાણીએ છીએ. જ્ઞાનીની કરુણા, જ્ઞાનીની કૃપા. સૌભાગભાઈને લખે છે કૃપાળુદેવ, આપ અતિશય ખેદ વખતો વખત પામી જાઓ છો તે પણ જાણીએ છીએ. સ્થિતિનું દુઃખ, ઇજ્જતનો ભય, અને એને કારણે આવા લૌકિક પ્રસંગો જે કર્મના ઉદયને આધીન છે એની વિચારણા કરતા કરતા પણ તમે ખેદ પામી જાઓ છો એ પણ અમારા લક્ષ્યમાં છે. જ્ઞાનીની કરુણાને કોઈ માપ છે? આ આ સંબંધ સમજવો પડે. આવો કોઈ જ્ઞાની આપણને મળે કે તમારી આ ખેદ ખિન્નતા અમે જાણીએ છીએ, વિયોગનો તાપ આપને અસહ્ય આપને રહે છે તે પણ જાણીએ છીએ. જેમ આ પાસું કીધું એમ એનું સવે જુઓ કેટલું પ્લસ પોઈન્ટ જેને કહીએ એ પાસું કે તમને હવે વિયોગનો તાપ લાગે છે. તમે કોઈ હવે ગુરુના અનુગ્રહને ઈચ્છો છો, સંતના સમાગમને ચાહો છો, સંસાર અસાર છે. હવે જો ક્યાંય એની અંદર સાતા લેવી હશે તો કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે કે ગ્રીષ્મના તાપથી, સંસારરૂપી ગ્રીષ્મના તાપથી બડબડતા જીવોને શાંતિ તો એવો આ કલ્પદ્રુમ સિવાય બીજો કોણ આપી શકે? અને સત્પુરુષ, જ્ઞાની પુરુષ એ કલ્પદ્રુમ છે, એની છાયા, એની શીતળ છાયા. એટલે એણે 680માં કહ્યું કે ત્રિવિધ સંસારના તાપાગ્નિથી બળતા જીવો માટે અમે કલ્પવૃક્ષ છીએ. ગમે તેવો તાપ હોય, એની અંદર ચાલતો વટે માર્ગુ હોય, પણ એક ઝાડની છાયા હોય તો એને માટે તાપ બહાર છે, પણ જેવો છાયામાં આવે છે તો એ પુદગળ પરમાણુ જે છાયાના છે એ પુદગળ પરમાણુ શીતળતા આપે છે, અને એની બહારના પુદગર પરમાણુ જેમાં ઉદ્યોત છે એ બળબડતા ચમડીને બાળે છે, શરીરને બાળે છે. બધી જ જગ્યાએ તાપ મળે છે, પણ છતાં જ્યાં છાયા છે, જ્યાં સૂર્યના ઉદ્યોતને રોકનાર જ્યાં પરમાણુ છે એ પરમાણુ શીતળતા આપે છે. એ બળબડતા તાપની અંદર ક્યાંક છાયણો મળે તો એનો અનુભવ કરજો, શીતળતાનો અનુભવ થાય. કેમ, બહાર તો બધું ઈચ્છ છે ગરમી, તો કે ભલે રે, જેવો છાયાની બહાર નીકળો. આ પુદગલ પરમાણુનું તંત્ર છે, બધું જાણવું પડે. અહીંયા જ્ઞાની પુરુષ આવા કલ્પદ્રુમની છાયા સમાન છે, એટલે હવે જે સમજે છે એ જાણે છે કે આ બળબડતા સંસારની અંદર જો ત્રિવિધ તાપથી આ સળગતો સંસાર હોય તો સળગતા સંસારમાં હવે આ જીવે છાયા લેવા ક્યાં જવું? સત્પુરુષોનું સાનિધ્ય, સંતોનું સાનિધ્ય એ સંસાર તાપની અંદર જીવને છાયા સમાન છે. વિયોગનો તાપ અસહ્ય આપને રહે છે, અને આવો જ્યારે સત્સંગ ન મળતો હોય તો એનો તાપ હવે તમને વેદાય છે એ પણ અમે જાણીએ છીએ કે તમે હવે વિયોગનો તાપ તમને અસહ્ય લાગે છે, કે હવે તો ગમે તેમ કરીને જ્ઞાની પુરુષના શરણમાં રહીએ. ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છો એમ માનીએ છીએ. આ સર્ટિફિકેટ સંત આપે છે. સુભાગભાઈને કહે છે કે તમે ઘણે પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છો, તમારી જે અવસ્થા છે એ સત્સંગમાં રહેવા જોગ છો. તમે કયો જીવ સત્સંગમાં રહેવા જોગ હોય? કયો જીવ સત્સંગમાં રહેવા જોગ હોય એની પાત્રતા શું હોય? કૃપાળુદેવે અનેક રીતે જુદી જુદી વાતોમાં એને મૂક્યું છે. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષે અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. જીવ ભદ્ર પરિણામી હોય, ભલે સંસારના કર્મોના ઉદયથી ચડ વિચડ થતો હોય પણ ભદ્ર પરિણામી હોય, એમાં ક્યાંય જોડાય નહીં. એનાથી બચવા માટે કોઈને કોઈ ઉપાય શોધે, અને એને આવી ગઈ છે એ પ્રકારની કલ્પના. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ,
પ્રેરેતે પરમાર્થને તે વ્યવહાર સમન એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ.
શ્રદ્ધા થઈ છે કે ત્રણેય કાળમાં આ સંસાર હવે મને સુખરૂપ થાય એમ નથી. આ પરિભ્રમણમાં હું અહીંથી ત્યાં જાઉં, આ ગતિમાંથી આ ગતિમાં જાઉં, આ યોનિમાંથી આ યોનિમાં જાઉં, એમાં કઈ મારું હવે વળે એમ નથી. કારણ કે આ સુખ આપી શકે એવી આનામાં કોઈ ક્ષમતા છે. ત્રણ કાળની અંદર પરમાર્થનો પંથ એક જ છે, આ સંસારથી મુક્ત થવું. તે સંસારના ચક્કરથી મુક્ત થયા વિના પરમાર્થ એટલે આત્માનો મોક્ષ, મુક્ત આત્મા શુદ્ધાત્મા પરમ અર્થ એવો મોક્ષ ત્રણેય કાળમાં એક જ છે. એમ વિચારીને એને જો આપનાર કોઈ હોય, એ માર્ગ બતાવનાર કોઈ હોય, એ પંથે ચલાવનાર કોઈ હોય, એ પંથે વ્યવહાર કોઈ દર્શાવી શકે એવો હોય તો સદગુરુ છે. એમ વિચારી અંતરે શોધે સદગુરુ. નક્કી તો કર્યું પણ હવે શું કરવું? તો અંતરમાં વિચારણા પછી નક્કી એ કર્યું કે હવે આત્માર્થનું કામ છે, માટે કોઈ સદગુરુને શોધવા માટે કે છે કે તમે ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છો એમ માનીએ છીએ. એક જ્ઞાની આપણા વિશે આ માને કે તમે સત્સંગમાં રહેવા જોગ છો, આ બહુ મોટું પ્રમાણપત્ર છે. આ જ્ઞાનીનો એક અભિપ્રાય મુમુક્ષુ માટે આ આવે કે તમે ઘણા યોગ્ય પાત્ર છો. આ જબરજસ્ત જીવનની સાર્થકતા છે. આપણે ક્યારે પામશું આપણને ખબર નથી, આપણી દશાની આપણને ખબર નથી, પણ આવું જે જાણે છે, આવા લક્ષણો જે પારખી શકે છે, આવા લક્ષણો જે ઓળખી શકે છે, એવો કોઈ સંત પુરુષ જેની પાસે દિવ્ય દ્રષ્ટિ છે, એ જો કહે કે તમે યોગ્ય જીવ છો, તો આ જીવની કેટલી બધી ધન્યતા. કૃપાળુ દેવે ઉત્તર સંધ્યાની અંદર ભાવસાર મોતીલાલને કહ્યું કે તમારા જે ધણિયાણી છે એના ઉપર તમે ક્રોધ કરો, માં ઠપકો આપો, માં આ ભાઈ તો આઠમે ભાવે મોક્ષે જવાના છે. અને બાઈને બોલાવો અને કહે છે કે પ્રમાદ શું કરો છો તમે આવા સત્પુરુષના જોગમાં, જલ્દી કરો, ઝડપ કરો. કેવી પ્રસન્નતા થાય. કોઈ જ્ઞાની પુરુષ એમ કહે તો કેવી પ્રસન્નતા થાય. પરમ કૃપાળુ દેવની આવી કૃપા અંબાલાલભાઈ માટે મુનિશ્રીએ કહ્યું તો કે ચિંતા કરો, ટેકાણા આવી જશે. તાત્કાલિક એને કસાઈનો ઉદય છે એટલે જરા આપણને લાગે, પણ એનું બરોબર છે, જીવ પાત્ર છે. મુનિશ્રીને જોઈને અંબાલાલભાઈને કહ્યું કે આ કોઈ મુનિ બહુ ઊંચી દશાનો આત્મા છે, આ ધર્મે મહા મોટો મુનિ થશે. અને એ ડોક્ટર પ્રાણજીવન દાસને કહે કે લોકો આ મુનિઓને ઓળખતા નથી, આ તો ચોથા આરાની વાનગી છે, વાણિયાઓ ભૂલે છે. સંતની જ્યારે આવું પ્રમાણપત્ર મળે, એ વડવાના ભાઈશ્રીને એમ કે તમે મૂંઝાશો નહીં, અમારે તમારા ભાવ નથી કરાવવા, એક ભાવ પણ તમારો વધારવો નથી. કેટલું અભયદાન આપે, કેટલું આશ્વાસન આપે, કેટલા આશ્વસ્ત કરે છે જગતના જીવોને જ્ઞાની. આ જ્ઞાનીના શરણે જવાથી આ કેવી ઉપલબ્ધિ જીવને થાય છે. અહીંયા કહે છે કે તમે ઘણે પ્રકારે સત્સંગમાં રહેવા યોગ છો એમ માનીએ છીએ, તથાપિ હાલ તો એમ સહન કરવું યોગ્ય માન્યું છે. હાલ અમારો ને તમારો સત્સંગ થઈ શકે એમ નથી, માટે તમે સહન કરો, અમે પણ સહન કરીએ. અમે પણ સહન. કૃપાળુ દેવ પણ ઈચ્છે છે ઘણી વાર સૌભાગભાઈના પત્રોમાં કે અમે વારંવાર તમારા સત્સંગને ઈચ્છીએ. માત્ર સૌભાગ રાજના સત્સંગને ઈચ્છે છે એવું નહીં, શ્રી રાજ પણ સૌભાગના સત્સંગને ઈચ્છે છે. કારણ કે તમારા સંઘમાં અસંગતા છે, તમારા સંઘમાં અસંગતા છે, અને અમે અસંગને ઈચ્છીએ છીએ, માટે તમારો સંઘ ઈચ્છીએ છીએ. અદભુત જ્યારે આવા ભક્તને ભગવાન કોઈ મળી જાય, આવા કોઈ જ્ઞાની ગુરુ શિષ્યની જોડ હોય, આવો જિજ્ઞાસુ શિષ્ય હોય અને આવા જ્ઞાની હોય, આવો કોઈ સતનો જિજ્ઞાસુ હોય ને, આવો કોઈ સતને પ્રાપ્ત થયેલો પુરુષ હોય, ભલે ને કર્મના ઉદય ગમે તે પ્રકારના હોય, જીવનમાં આવો મેળ થવો આ પરમ સૌભાગ્ય છે. આવું સૌભાગ્ય જીવનમાં પ્રાપ્ત થાય, ગમે તેવા દેશકાલને વિશે યથાયોગ્ય રહેવું, યથાયોગ્ય રહેવા ઈચ્છ્યા જ કરવું એ ઉપદેશ છે. બની શકે એમ નથી અને સહન કરવું યોગ્ય માન્યું છે તો સહન કરવાનું સૂત્ર શું? સત્પુરુષનો યોગ સત્સંગ નથી મળી શકે એમ સત્સંગ સત્પુરુષ પોતે જ કહે છે કે અત્યારે સહન કરવું એ જ યોગ્ય છે, તો સહન કરવાનું સૂત્ર શું? સંસારની આવી ગમે તે પ્રકારની આપણને ન ગમતી પરિસ્થિતિ સહન કરવી હોય એનું સૂત્ર શું? ગમે તેવા દેશકાલને વિશે યથાયોગ્ય રહેવું, યથાયોગ્ય રહેવા ઈચ્છા જ કરવું એ ઉપદેશ છે. જ્ઞાનીઓ કહે છે કે ક્યારેક નિરુપાયતા આવી જાય જીવનની અંદર, દેશકાળ વિપરીત હોય. આપણે કઈ ચોથા આરામાં છીએ, તીર્થંકરો ને કેવડીઓ ઠામ ઠામ બેઠા છે, બધા આપાસામાં જ્યાં જાય અહીંયા સંકેતધારીઓ ચારે બાજુ છે. તો આ એવું રણ છે કે જેમાં કોઈ છાયણો આપનાર વૃક્ષ નથી, વૃક્ષ તો નહીં છોડવો નથી, નાનો એવો છોડવો નહીં. એવી દશામાં આપણે એવા ગ્રીષ્મ રણમાં સહરા રણમાં બેઠા છે, શું કરવું? દેશકાળ વિપરીત છે, વિરુદ્ધ છે, અનુકૂળ થાય એમ નથી. તો પણ કે જે ગમે તેવા દેશકાળને વિશે યથાયોગ્ય રહેવું, યથાયોગ્ય જે પરિસ્થિતિમાં જેમ યોગ્ય હોય તેમ રહેવું. અને યોગ્ય શું? શાંત ભાવે કર્મના ઉદયનો અને કર્મના વિપાકનો સ્વીકાર, આ યથાયોગ્ય. પ્રાપ્ત પરિસ્થિતિનો શાંત ભાવે સ્વીકાર, એને યથાયોગ્ય કહે છે. એક વાક્ય કૃપાળુદેવે મૂક્યું છે, કંઈ મળશે તો નહીં અત્યારે, પણ યોગ વાસિષ્ઠની અંદર આ સરસ મજાનો 392માં પત્રમાં એક જ વાક્ય છે આ યથાયોગ્ય રહેવા માટે. જે અવસરે જે પ્રાપ્ત થાય, જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું, એવો હે રામ સત્પુરુષોનો કહેલો સનાતન ધર્મ છે એમ વસિષ્ઠ કહેતા હતા. પત્ર પૂરો થઈ ગયો, પણ એટલું બધું સરસ બોધ જે કૃપાળુદેવે કહ્યું કે યોગ વાસિષ્ઠ વાંચજો, અને એમાં રામની અવસ્થા વિશે જે હતી અને એમાં જે વસિષ્ઠએ બોધ આપ્યો છે તેને ઘણી વાર કહ્યું કે લક્ષમાં લેજો. અહીંયા 392ની અંદર એ એક જ વાક્ય લખ્યું છે મુંબઈથી. જે અવસરે જે પ્રાપ્ત થાય, ફરીથી, જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું, એવો હે રામ સત્પુરુષોનો કહેલો સનાતન ધર્મ છે એમ વસિષ્ઠ કહેતા હતા. યથાયોગ્ય રહેવું, કેમ યથાયોગ્ય રહેવું? અમારે શું ફાવે એ કરવું? બધું બધા આમ કરતો અમારે આમ રહેવું? મરી જઈશ તો તું ક્લેશમાં જઈશ. તો જેને પોતાની ઉદયગત સ્થિતિનો શાંત સ્વીકાર નથી એ અશાંત બને. સ્વીકાર ન કરો એટલે શાંત સ્વીકાર ન હોય એટલે શું થવું પડે? અશાંત. અશાંત થયેલો જીવ શેમાં જાય? કસાયમાં. અને કસાયને પ્રાપ્ત થયેલો જીવ કેવા પરિણામને પ્રાપ્ત થાય? ક્લેશ, સંકલેશ, ખેદ, ઉદ્વિગ્ન, અશાંતિ, અજંપો, અસમાધિ. પરિણામ શું આવવાનું છે? કારણ જ્ઞાનીઓ કહે છે કે કર્મના ઉદયને તું ફેરવી શકીશ? જો કર્મના ઉદયને ફેરવી શકાતો હોય, એવી જો વિશ્વની વ્યવસ્થા હોય કે ગમે તે પ્રકારનું કાંઈ આવે ને તમે બધાય ગમે તે સમયે ગમે તે માણસ ફેરવી શકે અને પોતાને અનુકૂળ જગતને બનાવી શકે, દુનિયાને બનાવી શકે, તો કોઈ મોક્ષે જાય ખરો? કારણ કે આ સંસારમાં તો જલસા છે, અહીંયા શું દુઃખ છે? અહીંયા જેટલું દુઃખ છે એ પ્રતિકૂળતાનું છે, બાકી શું દુઃખ છે? કેસર કેરી રોટલી ખાધી છે ને એર કન્ડિશન ચલાવીને હોઈ ગયો છે, અરે મારા ભાઈ મોક્ષમાં તો સુખ હશે કે નહીં હશે? પણ અહીંયા તો હું પ્રત્યક્ષ અનુભવું છું. જે મને ટીવીની અંદર જાહેરાત આવે ને કે હું તો આ ચાલ્યો સ્વિટ્ઝરલેન્ડ, પણ કે ક્યાં ગયો તો રૂમ ખોલીને એને પોતાનું એર કન્ડિશન શરૂ કર્યું, જે કંપનીનું હોય એ આપણે કઈ ખબર નથી, પણ કે મારે તો અહીંયા જ સ્વિટ્ઝરલેન્ડ છે એમ આ જીવો તો કહેશે મારે તો અહીંયા જ મોક્ષ છે. કારણ કે હવે તો કર્મનો ઉદય કદાચ પ્રતિકૂળ આવે તો હું તો ફેરવી શકું છું. અરે ભાઈ, જેમ ટીવીની ચેનલ ફેરવી શકાય એમ કર્મના ઉદયને ફેરવી શકાય? શું માનીને બેઠા છીએ આપણે કે મને પ્રતિકૂળતા આવે વહી જાય, મને ન ગમતું બધું વહ્યું જાય, મને ન ગમે એવા લોકો દુનિયામાંથી અદ્રશ્ય થઈ જાય, તો રાજ ચંગીઝ ખાનનું હોય આપણું ન હોય બાપા? તો સિકંદર આપણા માટે એક તસુ જગ્યા રહેવા ન દે, અને આ તો ઘરનો ફ્લેટ લઈને બેઠો છે અને 500 વર્ષનો મારો પ્લોટ છે, તારો પ્લોટ ક્યાંથી આવ્યો? ઓલો તો આખું જગત વિજેતા એલેક્ઝાન્ડર હતો, એ તો બધું પોતાનું કરીને ગયો હતો, ટાઈટલ તો એના નામના હતા. રાજા ફિલિપ નીકળે છે જગત જીતવા તો સિકંદર રોવા માંડ્યો કે બાપા તમે બધું જીતી લેશો તો મારા માં શું રહેશે આ દુનિયાની અંદર? અને થોડુંક બાકી રહી ગયું કે બેટા હવે તું જીતી આવજે, અને આ ભારત વર્ષમાં એ જીતવા આવ્યો હતો અને ભૂંડે હાલ મરીને કોઈ એ ભ્રમણા રહેવા જેવું નથી. આપણા પેલા આ દેશ ઉપર કેટલા બધા લોકો હતા, એ બધાની જમીન એનું અમારું સામ્રાજ્ય બધું તપતું હતું, છતાંય આપણા ભાગે 200 વર્ષનો પ્લોટ આવી ગયો ખરો કે નહીં? એ કોકનો તો હતો ને ક્યારેક, કોઈ રહેવા ન દીયો. જો જગતની અંદર આવું બનતું હોય તો આપણે કર્મના ઉદયને જો ફેરવી શકાતો હોય, કર્મનો ઉદય આપણને અનુકૂળ થતો હોય, તો સંસાર જેવું સુખ બીજે ક્યાંય. અહીંયા મુશ્કેલી જ એક વાતની છે કે પ્રાપ્ત થયેલા ઉદયને ફેરવી શકાતો નથી, અને જેટલું જેટલું ફેરવવા માટેના વિકલ્પો આ જીવને જાગે છે, એ અહમને કારણે જાગે, પોતાની ઓળખને કારણે જાગે, પોતાની પદ પ્રતિષ્ઠાના કારણે જાગે, પોતાના પૈસાના બળને કારણે જાગે, પોતાના શારીરિક બળને કારણે જાગે, હું આમ કરી નાખું હું તેમ કરી નાખું, તો દુનિયાને આંટો મારી આવને, આમાં કાંઈ ફેરફાર થાય એમ નથી. યથા યોગ્ય રહેવું, જે અવસરે જે પ્રાપ્ત થાય તેમાં સંતોષ માનવો, એવો હે રામ સત્પુરુષોનો કહેલો સનાતન ધર્મ છે. તો હવે આપણે આપણું ડાપણ ક્યાં કરવું? આ વશિષ્ઠએ કીધા પછી કૃપાળુ દેવે અદ્ભુત આપણા ઉપર અનુગ્રહ કર્યો છે. ગમે તેવા દેશકાળની વિશે આપણને મુશ્કેલી ક્યાં હોય છે? દેશકાળની. હું અહીંયા ન રહું તો બીજે ભાઈઓ જાઉં ભાગીને, કેટલાય અહીંથી બીજા સ્થાન ઉપર જાય ને, બીજા સ્થાનવાળા અહીંથી બીજા દેશમાં જાય, અને બીજા દેશવાળા પણ હવે મંગળની અંદર બુકિંગ કરવા માંડ્યું, એટલે કે ટ્રાફિકનો પ્રોબ્લેમ થઈ ગયો, હજી કંઈ ઠેકાણું નથી. અરે એક જણ કરોડો ડોલર ખર્ચીને ફરી આવ્યો કે કદાચ શરૂ થાય તો આપણે પહેલા આપણો બંગલો બંધાવશું. જગત ક્યાં જઈશ? સુખને મેળવવાની અદમ્ય ઝંખના છે, પણ સંસારના કોઈ સંયોગમાં સુખ નથી. સંસારના કોઈ પદાર્થની રચનામાં શાશ્વત સુખ આપી શકે એવી કોઈ વ્યવસ્થા નથી. માટે શું કરવું? દેશકાળ ગમે તેવા હોય, દેશકાળ અનુકૂળ નથી અત્યારે. આ તો દીવા જેવી હકીકત છે કે આપણે જે જગ્યાએ અત્યારે જન્મ લીધો છે, તો આપણા જન્મની અંદર પુણ્યનું જોર વધારે છે કે પાપનું? સમજાય છે? પાપનું વધારે છે, હઠ પુણ્ય છે, હિન પુણ્ય છે. પુણ્ય છે ખરું કે જેનાથી મનુષ્ય જન્મ મેળ્યો છે, પણ આપણું પુણ્ય કેવું છે? જ્ઞાનીઓ કે છે તણખલા જેવું તારું પુણ્ય છે. જે પુણ્ય ચક્રવર્તીને પ્રાપ્ત થયું હતું, ભરત મહારાજાને જે પુણ્ય પ્રાપ્ત થયું હતું, એ પ્રમાણની અંદર આપણે કદાચ આપણે ભલે બધી એસ્ટેટ ને પ્રોપર્ટી લખીએ કે આટલું છે, આટલું છે, આટલા પ્લોટ છે, આટલો મારો ફ્લેટ છે, આટલું ગાડી છે, આમ છે તેમ છે, આપણું પુણ્ય કેવું? તણખલા જેવું. અને આપણા શરીર કેવા? મલોખા જેવા. હવે તો જો કે મલોખું શું સમજાવવું પડે, કેમ કે કોઈ મલોખું તો જોયું ન હોય આજની પેઢીએ, કે મલોખોલું દેરાસરની અંદર દીવા કરવાની અંદર ઓલા શેરડીના રાડા હોય એમાંથી કાઢે અને એમાં સળી ભરાવી, એટલે એમાં ગમે તે સળી ભરાવી શકાય અને દીવામાં વાટ મૂકી શકાય, આવું મલોખા જેવા શરીર, આમ કરો તો બટકી જાય શરીર મલોખા જેવા, અને પુણ્ય આપણું તણખલા જેવું. હવે આપણે આ સંસારમાં સુખ જોઈએ છે, દેશકાળ વિપરીત છે. તો ગમે તેવા દેશકાળને વિશે યથાયોગ્ય રહેવું, આટલું જ કીધું હોત તો વાત પૂરી થઈ જાત. પરમ કૃપાળુ દેવની કૃપા અનજ છે, એ આપણી જે સમજણ શક્તિ નબળી છે એને પણ આ પુરુષ જાણે છે, કે હજી આટલું કહેવાથી આ કઈ સમજી જાય એવો છે નહીં. ગમે તેવા દેશકાળને વિશે યથાયોગ્ય રહેવું, પછી પાછું લખે છે યથાયોગ્ય રહેવા ઈચ્છા જ કરવું એ ઉપદેશ છે. એને ખબર છે કે રહેવાનો નથી, આટલું કીધા પછી આ કઈ માનવાનો નથી, એટલે એને કીધે યથાયોગ્ય રહેવા ઈચ્છા કરવું, તું આ જ ઈચ્છા રાખ ભાઈ, એ જ અમારો ઉપદેશ છે, એ જ ઉપદેશ છે. શું જ્ઞાનીઓનો ઉપદેશ? આટલું બધું અમે અમારી તકલીફ લખી, અમે અમારી મુશ્કેલીઓ બતાવી, અમે દેશકાળની વિપરીતતા જણાવી, અમે કીધું કે અમને તમારો સંગ મળ્યો છે અને અમારા આ હાલ હોય, આ બધું લખ્યું, પછી જ્ઞાનીએ શું કીધું? યથાયોગ્ય રહેવા ઈચ્છા કરો, હાલ તો તે સહન કરવું તે યોગ્ય માન્યું છે. મનની ચિંતા લખી જણાવો તોય અમને તમારા ઉપર ખેદ થાય તેમ નથી. તમે ગમે એટલી તમારી ચિંતાઓ લખો, અમને કંઈ ખેદ નથી થતો તમારા ઉપર. જ્ઞાની છે, જ્ઞાનીને ખેદ ન થાય, જ્ઞાનીને ઈર્ષા ન થાય, જ્ઞાનીને અદેખાઈ ન થાય, જ્ઞાનીને શું થાય? અનુકંપા, કરુણા. ગમે તેટલી મનની ચિંતા લખી જણાવો તોય અમને તમારા ઉપર ખેદ થાય તેમ નથી. કારણ શું? તમને ન થાય, તમે કઈ વાડીના મૂળા, તમને કેમ ન થાય? અમે આટલું બધું લખીએ તો તમે ડામાડોળ થઈ જાઓ કે નહીં? તો કે છે કે જ્ઞાની અન્યથા કરે નહીં, પોતે કોણ છે ઓળખાણ આપે છે. જ્ઞાની અન્યથા કરે નહીં, તેમ કરવું તેને સૂઝે નહીં. જુઓ, તેમ કરવું તેને સૂઝે નહીં, જુઓ જ્ઞાનીની ઓળખાણ. આવું જ્યાં જ્યાં વિપરીતતા જોઈએ ત્યાં સમજી લેવું કે જ્ઞાની નથી, કહેવાતી વાત છે બધી. શાસ્ત્રનું જ્ઞાન એ જ્ઞાની અવસ્થા નથી, દશા એ જ્ઞાન છે. આત્માની અવસ્થા શું છે? 5-25 શ્લોક જાણે છે, 5-25 શાસ્ત્ર જાણે છે, 2-5 કલાક સુધી બરોબર ફર્સ્ટ ક્લાસ બોલી જાણે છે, આ જ્ઞાનનું લક્ષણ નથી. જ્ઞાનનું લક્ષણ અંતરંગની દશા છે, અને એ દશામાં એને ખેદ ન થાય, એ અન્યથા કરે નહીં, અન્યથા કરવું એને સૂજે નહીં. સૂજે નહીં આ શબ્દ સમજાય છે? અને કેટલાય જ્ઞાનીઓ તો આપણે જરાક વાત કરી તો આપણા દુઃખમાં ઊંધા વળી જાય, અને આપણે એમ થાય ઓહો કેવા મજાના, તો તને સંસારી મેળ્યો એવો જ્ઞાની મેળ્યો, હું મેળ્યું. પણ જીવને મજા આવે છે કે અમારી વાતમાં એ બહુ દુઃખ થઈ ગયું, એને એ તરત દોડ્યા એવા, એ તરત દોડ્યા એવા એ જ્ઞાનીનું લક્ષણ નથી મૂર્ખા, એ તારા પ્રત્યેનો મોહ છે. બે અજ્ઞાની અજ્ઞાની ભેગા થયા છે, શું દોડ્યા એવા, એને બીજું સૂજે નહીં. જ્ઞાની અન્યથા કરે નહીં, આ બધા અફર ન્યાય છે. આપણને અનુકૂળ વ્યવહાર કરે એ જ્ઞાની, એમ આપણને ફાવે એ બધું કરે એ જ્ઞાની, આપણે ઈચ્છા પ્રમાણે ચાલે એ જ્ઞાની, એમ ખૂબ સમજી લેવાનું છે. અને જીવ અહીંયા જ ગોથા થાય છે, અહીંયા જ ગુરુને ઓળખવામાં, જ્ઞાનીને ઓળખવામાં જીવ જે ખટ્ટા ખાય છે અનંત કાળ સુધી, એ જ છે કે જીવે પોતાને અનુકૂળ શોધવા પ્રયત્ન કર્યો છે. કોઈ લેબાસના જ્ઞાની પૈકડા, કોઈ વાચાના જ્ઞાની પૈકડા, કોઈ ભાષાના જ્ઞાની પૈકડા, કોઈ સ્મરણ શક્તિના જ્ઞાની પૈકડા, પણ દશામાં જ્ઞાની કેમ પકડવા, એવું હજી સુધી આપણને એ દ્રષ્ટિ આવી નથી. અને એનું કારણ એ કે હજુ મુમુક્ષુતા જાગી નથી. કૃપાળુ દેવે 254 માં કહ્યું કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે છે. આ નેત્ર જેને પ્રાપ્ત થયા નથી, 212 ના પત્રમાં જેમ કહ્યું કે રિદ્ધિ સિદ્ધિ પ્રત્યે હજુ જેનું લક્ષ્ય છે, બાહ્ય ત્યાગ અને તરફ એના અને બાહ્ય નિવૃત્તિ ઉપર જેનો લક્ષ્ય છે, આવો જીવ જ્ઞાનીને કે ગુરુને શું ઓળખવાનો હતો. અને જગતના જીવોનો આ લાભ લઈને કેટલાય જીવો આજે ગુરુપદનો મહિમા ગવડાવે છે, ગાય છે, પૂજાય છે, સત્કાર આ પહેલા કરે અને જબરજસ્ત ધમાલ છે, તમાશા છે બધા. દશા ઉપરનું લક્ષ ન એને છે, ન એને ઓળખનારમાં એ દ્રષ્ટિ છે. એની અલૌકિક દશાને ઓળખવી, આટલું કહેવા છતાં આ સૌભાગ આ રાજનું સરુણું છોડે નહીં. એ એમ કે અમે કઈ કઈ કરી શકીએ એમ નથી, તમે અમારી પાસે તે આ ઈચ્છા રાખો તો એ તમારી ઈચ્છા ખોટી છે. કીએ તો ખરા આપણને કોઈ, અને બીજી વાર એનો ઉમરો ચડીએ ખરા એના આશ્રમનો, કારણ કે હજુ મુમુક્ષુતા જાગી નથી. એને એમ કરવું સૂજે નહીં. આ સૂજે શબ્દ પકડાય, એના ભાવ પકડાય, અદભુત કામ થઈ જાય. જ્ઞાનીને બીજું સૂજે જ નહીં. તમે ગમે એટલા રોદરણા રહો તો જ્ઞાની કેવી રીતે નવરો થાય, બધા ગા માખાના દુઃખ માથે લેવા જાય તો એને શું કરવું, એને સૂજે જ નહીં. બીજું ત્યાં બીજો ઉપાય ઈચ્છવો પણ નહીં એમ વિનંતી છે. સૌભાગભાઈને કહે છે ત્યાં બીજો ઉપાય ઈચ્છવો પણ નહીં. આવું ઈચ્છવું જ નહીં કે આ કંઈ મારું આ કરી દે. કરવું શું, યથા યોગ્ય રહેવું ગમે તેવા દેશકાળને વિશે, આવેલી પરિસ્થિતિનો સ્વીકાર કરવો, શાંત સ્વીકાર કરીને જેટલી શાતા જેટલો સત્સંગ જેટલી સમાધિ એ રહે એટલી રાખવા માટે પ્રયત્ન કરવો, આ એક જ ઉપાય છે. આત્મશાંતિમાં જવું, આત્મ શાંતિ જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, એ જિંદગી ગમે તેવી નિર્વસ્ત હશે, દરિદ્ર હશે, એકાકી હશે, તો પણ મુક્તિનું કારણ છે. લોકસંગના જિંદગીનો ધ્રુવ કાંટો હશે, જેને સંસારની બળતરા સાથે જોડાયેલો છે એ લોકસંજ્ઞા વાળો જીવ છે. એને તો સુખ કરતા સુખના દેખાડામાં રસ છે. હું સુખી જેવું લોકોને લાગવું જોઈએ, અમે બે પાંદડે થયા છીએ, અમે આગળ વધ્યા છીએ એવું લોકોએ માન્ય કરવું જોઈએ. પણ ભાઈ તારે ક્યાં કોઈ પાસે સાંજે ખાવા જાસ તો કે કોઈ પાસે માગવા જવું પડે છે, તો કે ના એ તો બધું મળી રહ્યા છે. રાત્રે સુઈ જાસ ને તારા ઘરે તારો ખાટલો નાખીને, તો કે એ બરોબર છે. કપડા તારા જ પહેરસ ને, તો કે એ બરાબર છે. તો એ શું દુઃખ છે, પણ હજી કઈ બધા કોઈને ખબર નથી આપણી પોઝિશન. સોમાનથી રહેનાર જીવને પણ લોકસંજ્ઞાનો ધખારો એટલો બધો હોય છે કે એમાં ને એમાં ખોટે ખોટો દુઃખી થાય છે. એનો ક્લેશ અને એના સંકલેશનું કારણ શું, કાકાના દીકરા આટલા આગળ વધી ગયા, આપણે હજી કઈ પાયમાં નહીં. ઓલાના ઘરે ચાર કામવાળા છે, હજી અહીંયા તો હાથે આંડલા જ ઘસવાના છે. ઘસ બીજું ઠાકોર શું પણ ક્યાં સુધી આ બળતરા કરવી છે, આનો શું સોલ્યુશન છે. માગી માગીને શું કરશો, કેટલું માગશો, કોણ આપશે. આપણા દળદળ કોઈ ફીટી શકે એમ નથી, કારણ કે ઈચ્છાઓ અનંત છે. આટલી પૂરી થાય તો પછી ઈચ્છા એથી દ્વિગુણિત થાય. હો આપણને એમ થાય કે આટલું થઈ જાય તો બસ, આટલું થઈ જાય તો આ ખોટું છે. ઈચ્છા અનંત ગુણી છે, તૃષ્ણાનો નાશ નથી. એનો કરી શકાય તો એના જેવું સુખ નથી. આકાશ જેવી અનંત તૃષ્ણાઓ છે, કૃપાળુદેવ કહે છે આકાશ જેટલી અનંત છે. આ જીવને સંતોષમાં આવ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને સંતોષમાં પ્રાપ્ત પરિસ્થિતિનો શાંત સ્વીકાર એને જીવનનો મંત્ર તરીકે અપનાવ્યા સિવાય બીજું કંઈ ચાલે એમ નથી. એમાં રહીને નિષ્કામ ભાવે નિર્લેપ ભાવે જે પુરુષાર્થ કરવો એ કર્યા કરે. પુરુષાર્થ કરશે, પ્રારબ્ધની અનુકૂળતા હશે તો યોગ્યનું યોગ મળશે અને એના બધા દર્દ દૂર થશે, એને જે કંઈ હશે સમસ્યાઓનું સમાધાન થશે. અને નહીં થાય તો એની શાંતિમાં તો અનેક ગણો વધારો થશે. એ કહે છે કે આઈ એમ ધી હેપીએસ્ટ પર્સન ઓન ધ વર્લ્ડ, એ માની શકે. એક ઓલો ઇંગ્લિશનો એક કવિ હતો, ટેનિસન કેવું કંઈક નામ હતું, એને ટેમ્સ નદીના કિનારે એકલો ઘંટીવાળો હતો. એ ઘંટીવાળો હતો, એ રોજ રોજ સવારે પોતાની ઘંટી દળવાની ફ્લોર મિલ હતી, ઘંટી શરૂ કરે અને સાંજે પછી એ નિરાતે નાહી દઈને પાછું હોઈ જાય નિરાતે. એને જોઈને ફિલોસોફર હતો કે મારા દીકરો આના જેવો સુખ શાંતિ આવો સુખ્યો જીવ જગતમાં જોયો નથી. અને આને અઢળક પણ આને અમથામતા ઉધામાં જ ગણા. એટલે એને એમ થયું કે આનું સુખનું શાંતિનું રહસ્ય શું છે એ તો પૂછી લઉં. આટલું તત્વજ્ઞાનથી હજી મને ક્યાંય સુખી સુખ જોયું નથી, હું કઈ સુખી થઈ શકતો નથી. મને રોજ રોજ વિકલ્પ આવે છે કે હો મહારાણી વિક્ટોરિયા કેવા સુખી, અમેરિકા કેવું સુખી, ફલાણું કેવું, આને કેવું, આને કેવું. એ એક દી ગયો એને ત્યાં ફ્લોર મિલવાળા પાસે, એ કે ભાઈ રોજ તને આનંદમાં જોઉં છું, એટલો બધો આનંદ. સવારે તું તારું કામ ઉપર આવશ ત્યારથી આનંદ હોય અને તું સાંજે જાય છે ત્યારે પણ આનંદમાં જાય છે, તો તું મને એનું રહસ્ય બતાવીશ કે તારા આવા સુખ શાંતિ આનંદ સમાધિનું રહસ્ય શું છે? ઓલા એક જ વાક્ય એને કીધું કે આઈ એનવી નોબડી, નો નોટ આઈ એન્ડ નોબડી એનવીઝ મી. હું કોઈની અદેખાઈ કરતો નથી અને કોઈ મારી અદેખાઈ કરતું નથી. બસ આ મારા સુખનું રહસ્ય આ છે. આપણી અશાંતિનું કારણ આપણા ભાવમાં થતી અન્યના પૌદ્ગલિક સુખની અદેખાઈ. ફરીથી આપણા અસુખનું કારણ, આપણી અશાંતિનું કારણ, આપણી અસમાધિનું કારણ આપણા ભાવમાં થતી અન્યના પૌદ્ગલિક સુખ સાંયોગિક સુખની અદેખાઈ. જો આ આપણે સ્વીકાર કરી લઈ કે જેને જે છે એ છે, આપણે આઈ એમ ધ કિંગ ઓફ માય સેલ્ફ, આઈ એમ ધ મોનાર્ક ઓફ ઓલ આઈ સર્વે, હું જે જોઉં છું એનો હું તો રાજા છું, તો આને કોઈ દિવસ દુઃખનું કોઈ કારણ છે નહીં. જ્ઞાની કહે છે ત્યાં બીજો ઉપાય ઈચ્છવો પણ નહીં એમ વિનંતી છે. કોઈ એવા પ્રકારનો ઉદય છે કે અપૂર્વ વિતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમજ બીજા પણ ખાવા પીવા વગેરેના પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. મન ક્યાંય વિરામ પામતું નથી, ઘણું કરીને અત્ર કોઈનો સમાગમ ઈચ્છતું નથી, કંઈ લખી શકાતું નથી, વધારે પરમાર્થ વાક્ય વધવા ઈચ્છા થતી નથી, કોઈએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર જાણતા છતાં લખી શકતા નથી, ચિત્તનો પણ જાજો સંગ નથી, આત્મા આત્મા આત્મભાવે વર્તે છે. આત્મા આત્મભાવે વર્તે છે. ઉદય કેવો છે? કૃપાળુદેવ કહે છે, હવે સૌભાગભાઈને આ પુરુષ એની અંતરદશા સમજાવે છે. ઘણા અધ્યાત્મ શાસ્ત્રો છે પણ જ્ઞાનીઓની દશા બતાવે આબે હુબ તાદ્રશ્ય એવું ઓછું છે. અધ્યાત્મ સાહિત્ય ભરપૂર છે પણ અધ્યાત્મ સાહિત્યમાં આવી જ્ઞાનની વિતરાગતા હોય એની અંતરંગની દશાનું દર્શન કરાવી શકે આવું સામર્થ્ય શબ્દની અંદર લેખિનીમાં એક શ્રીમદ રાજચંદ્રને પ્રાપ્ત થયું છે. એટલે એના વચનો આપણને અધ્યાત્મનો એક એક વાત છે એ આર પાર અને ઓતપ્રોત ઉપડી જાય છે. કોઈ એવા પ્રકારનો ઉદય છે કે અપૂર્વ વિતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરીએ છીએ. દશામાં કેવું છે? વિતરાગતા. અને વિતરાગતા કેવી છે? અપૂર્વ. અપૂર્વ વિતરાગતા વર્તે છે છતાં ઉદય એવા પ્રકારનો છે. જુઓ કર્મનો ઉદય, વ્યવહારનો ઉદય. ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ પ્રપંચ રે જેમ જેમ તે હડસેલી
તે મન વધે ન ઘટે રંચ રે, ધન્ય રે દિવસ આહો.
અપૂર્વ વિતરાગતાનું વેદન જેને છે એને કર્મનો ઉદય કારમો આવે છે અને કે છે વ્યવહારના પ્રવર્તન કરીએ છીએ, વેપાર સંબંધી પ્રવર્તન કરીએ છીએ. વિતરાગતા હોય તો વેપાર કેવી રીતે થાય? આ વિતરાગતા શબ્દ છોડી દો, અમસ્તી ઉદાસીનતા હોય, અરે આળસ હોય, ઉદાસીનતા પછી જી લીધી, હાવ આળસુનો પીર હોય એ વેપાર કરી શકે કરો. એ 8 વાગે હુતો હોય કે નથી બે તારા દુકાન ઉગાડે, ઉગાડશું જવા જલસા કરવા દો ને યાર, હજી કલાક એક જરા હુતો છું. ગ્રાહક આવશે પણ વયો જશે, આવશે કાલ આવશે, કે હું ઘરા ઘરું જીવું છું. આવો આળસુનો પીર તોય વેપાર ન થઈ શક્યો. પછી ઉદાસીન હોય, માનો કે આળસુ નથી પણ ઉદાસીન, હવે કંઈ ગમતું નથી, હવે શું કરવું છે, કોણ ખાશે, કોણ વાપરશે, કેને સારું આ બધું હેરાનગતિ કરવી, કોને સારું ઉપાધિ કરવી, એ પણ વેપાર કરી શકે. જો આળસુ ન કરી શકે, ઉદાસીન ન કરી શકે, તો વિતરાગ વાળો કરી શકે વેપાર? આપણે અવસ્થાને સમજવા પ્રયત્ન કરીએ છીએ. અને વિતરાગતા કેવી છે? અપૂર્વ. હવે કર્મનો ઉદય આવ્યો છે એને આને સ્વીકાર છે, આ આળસુને તો કઈ સ્વીકાર નથી. હો અહીંયા કે છે અપૂર્વ વિતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ. તેમજ બીજા પણ, વેપારની સાથે બીજા પણ ખાવા પીવા વગેરેના પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. ખાવા પીવાના પ્રવર્તન માંડ માંડ થાય, કેવા હોંશથી થાય, કેવા રસથી થાય, કેવા રાગથી થાય, કેવા ભાવથી થાય. ખાવા પીવાના પ્રવર્તન હોય, ઘણા વખત ત્યાં તમે આવ્યા નથી, આપણે ત્યાં આવો ને જમવા, સાથે જમીએ, કેવી મજા આવી જાય. હજી ઓલો જમાડે તે દી સાચો, હજી જમાડે તે દી સાચો. અરે આ મારો દીકરો જમવામાં પાછું શું કરશે એ કોને ખબર છે. આપણી વસ્તુ ભાવતી હોય ન પણ હોય, પણ છતાંય ખાવા પીવાના પ્રવર્તનમાં આ જીવને કેવો આનંદ આવે છે. આ જ્ઞાની કહે છે કે આ અપૂર્વ વિતરાગતામાં અમે ખાવા પીવાના પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. બહુ પ્રયત્ન કરવો પડે છે ખાવા માટે, આ ઉપયોગને લગાવવા માટે. આ શરીર એક ક્રિયા કરે આહાર ગ્રહણની, એ આહાર ગ્રહણની ક્રિયા અમારા માટે બહુ વિકટ છે, એવી વિતરાગતા છે. આત્માની વિતરાગતા એટલી બધી છે, એવો ગુણ એટલો બધો પ્રગટ્યો છે, કશું જ લેવાનું નથી, દેવાનું નથી, સ્વયં પોતાની પરિપૂર્ણતા છે, આ છે તે છે, પણ દેહધારી છે, એને આહાર છે, એ એની એક આવશ્યકતા છે. તો એના પ્રવર્તન પણ કેવી રીતે થાય છે? માંડ માંડ થાય છે. આ એની વિતરાગતાની સામે કેવી સ્થિતિ છે બતાવી છે. માંડ માંડ કરી શકીએ છીએ, મન ક્યાંય વિરામ પામતું નથી, મન ક્યાંય વિરામ પામતું નથી. કોઈ બાહ્ય પ્રવૃત્તિમાં, ખાવા પીવાની, વેપારની, આ બધું જે છે એમાં મન વિરામ પામતું નથી, એમાં મન સ્થિર થતું નથી. ઘણું કરીને અત્ર કોઈનો સમાગમ ઈચ્છતું નથી, કોઈનો સમાગમ પણ હવે અમારાથી સહન થઈ શકતો, એવો એકાકી છે. આત્મા જ્યારે આત્મામાં જ હોય, સ્વરૂપમાં રમણતા પ્રાપ્ત થાય, પોતાના અદ્ભુત સ્વરૂપ અને પોતાના અદ્ભુત ગુણોની પર્યાયો એક પછી એક આવતી હોય, ત્યારે જગતનું કંઈ પણ પદાર્થનો સંયોગ એ વિક્ષેપનું કારણ બને છે. જ્યારે પોતે પોતાના ભાવની અંદર લયલીન બની ગયો હોય, તલ્લીન બની ગયો હોય, ત્યારે જગતનો કોઈ પણ સંયોગ એ વિક્ષેપ બને છે. અને વિક્ષેપ પોસાતો નથી. એ આત્માના અખંડ રસની અંદર એક ત્રુટિ થાય છે. ત્યાં એટલી બધી પોતાને આમ શાંતતા વર્તતી હોય, અને એ શાંતતા વર્તતી હોય એમાં કોઈનો ટેલિફોન આવે, કોઈ દરવાજાની બેલ મારે, કોઈ મળવા આવે સહન થઈ શકતું નથી. અને અહીંયા તો સમાગમ કયો છે એ, એનો સમાગમ તો કોણ કરે, સત્સંગનો, એ પણ કે છે અત્યારે ઈચ્છતું નથી, કંઈ લખી શકાતું નથી. લખવા માટે પણ મનને બહાર ખેંચવું પડે, ઉપયોગને બહાર પ્રવર્તાવવો પડે, ત્યારે લખી શકાય. એ વિચારની અંદર જ્યારે જલ્પ કરીએ ત્યારે જલ્પથી ભાષા વર્ગણાના પૂતગલો આવે અને ભાષા વર્ગણાના પૂતગલોથી એ લખાણ થાય. વધારે પરમાર્થ વાક્ય વધવા ઈચ્છા થતી નથી, પરમાર્થ વાક્ય પણ વધવાની અત્યારે ઈચ્છા થતી નથી. કોઈએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર જાણતા છતાં લખી શકતા નથી, ચિત્તનો પણ જાજો સંગ નથી. આ અસંગતા આપણે જાણવા પ્રયત્ન કરવો. ચિત્તનો પણ જાજો સંગ નથી, આ મનને નિષ્ક્રિય કરી નાખ્યું છે. અહીંયા મનો લય થયો છે, અમનસ્ક અવસ્થા ઊભી થઈ છે. યોગનું અંતિમ ચરણ છે આ. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, અને મન ઉપર વિજય થયો નથી ત્યાં સુધી ગમે તેવો સિદ્ધ યોગી પણ પરવારમાં પટકાઈને પાછો પડે છે, કારણ કે મન એને ઊંચું